અદ્ભુત પ્રેમથી સભર ઘનશ્યામ લીલામૃતની કથાનું આપણે શ્રવણ કર્યું. હવે આપણે ગીતાના જ્ઞાનનું ગુંજન કરનાર ઉપનિષદોનો અર્ક, વેદ માત્રનું રહસ્ય, શાસ્ત્ર માત્રનો સાર એવા વચનામૃતને સમજવાનું છે. એમાં લોયા પ્રકરણ છે. લોયા મહારાજને ઘણું વાલું હતું અને સુરાખાચરે મહારાજને રાજી બહુ કરેલા, એટલે રાજીપાના ફળશ્રુતિ રૂપે મહારાજે ત્યાં નિવાસ ખૂબ કર્યો, શાકોત્સવ કર્યો અને સાથે સાથે ઊંડાણ ભર્યું જ્ઞાન બહુ પીરસ્યું, જેમાંથી આપણે પહેલું વચનામૃત સમજ્યા હતા. આજે બીજું વચનામૃત સમજવા પ્રયાસ કરશું. સંવત 1877ના કાર્તકવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા પર બિરાજમાન હતા અને રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને નરનારા નામે અંકિત એવો જે કાળો કિનખાબ તેની ડગલી પહેરી હતી અને માથે બુરાનપુરી આસમાની રંગનો ફેંટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો અને કસુંબી રંગનો ફેટો કેળે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમાંશ તે દુકડ સુરદા સતાર મજીરાદિક વાજિંત્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજ મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છે. ત્યારે મુનિ બોલ્યા છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજ મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં હરિભગતને કયા આ સત્સંગ મારી ભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય. પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. આ સત્સંગમાં મહારાજ કહે, હરિભગતને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય, દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય, ઉત્તર કરો. મુક્તાનંદ સ્વામી આદિ કે મહેનત ઘણી કરી પણ ઉત્તર થયો નહીં. ભક્તો, ભય ટાળવાનું વચનામૃત છે અને આપણે બધા દાખલો એટલે જ કરીએ છીએ ને. કંઈક ભય દેખાય છે. પ્રાથમિક અવસ્થા મોક્ષના માર્ગે સાધન અવસ્થામાં તો જીવાત્મા ભયને લઈને જ ભજન કરે છે, ત્યારે એને પ્રેમની ગતાગમ હોતી નથી. સાધન સ્થિતિમાં જીવાત્માને પરમાત્માને પ્રેમની ગતાગમ હોતી નથી, ભયને અવલંબને કરીને જ ભજન થાય છે. પણ ભયને અવલંબને કરીને ભજન કરતા કરતા ભજન કરવાનું ફળ મળે ને ભગવાનમાં પ્રેમ પ્રગટે, પછી એને ભયની અરે કાંઈ મતલબ હોતો અનેથી સ્વયં નિર્ભય થઈ ગયો હોય છે. કાલ નહીં કહી દે કે તાર થાય કરી લેજે, તારથી બીતો નથી. અને મહારાજને હતે ને કહી દે, તમ તાર નાખોય ને નાખજો ને, હવે મારે ધામે નથી જોતું ને કાંઈ નથી જોતું, બસ હવે હું તો તમારી મૂર્તિના મોજે જીવી જાણીશ. અક્ષરધામ આપો તોય ભલે, જેમપુરી આપો તોય ભલે, હવે હું નિર્ભય છું. અહીં છે ને બે પ્રકારનો ભય ટાળવાની વાત છે. મર્યા પછીનો ભય ટાળવાનો અને મર્યા પહેલાનો ભય ટાળવાનો, કારણ કે બે મહાભયંકર ભય છે. માણસ મોતથી બહુ ડરતો હોય છે, યાદ રાખજો. માણસ મોતથી બહુ ડરતો હોય છે અને માણસ મર્યા પછીથી પણ બહુ ડરતો હોય છે. માને કે મર્યા પછી શું સ્થિતિ સર્જાશે એના માટે બહુ ડરતો હોય છે. માણસ બે રીતે ડરતો હોય છે, મોતથી જબરો ડરે, મોતનું તો નામ ન લેવાય. અમે ઘણા વર્ષ પહેલા બોરીવલીમાં પારણ હતી સોનીવાડી મળ્યા જેઠા દાદાની મનસુખ ભગત. તો જેઠા દાદાની ઉંમર ત્યારે 85 વર્ષની હતી. કેટલા વર્ષની? 85 વર્ષની. ઘરવાળા નહોતા, દીકરો નહોતો, દીકરી નહોતી, આગળ પાછળ કોઈ નહોતું, એકલા હતા. કથા જયારે પૂર્ણ આવતીનો સમય આવ્યો, અમે કીધું દાદા બધા સંતો પ્રાર્થના કરે, મહારાજ તમને તીડી જાય, જાતે રસોઈ બનાવતા આવડે નહીં, હોટલમાંથી લઈ આવીને જમે. અમે કીધું ભગવાનને બધા પ્રાર્થના કરી, ભગવાન તમને ધામમાં તેડી જાય. કે ના હો સ્વામી, વાતે નહીં કરતા, કે આ શું દુઃખ છે કે મારે. બોલો, જીવને આ લોકમાં કેટલી બધી આશક્તિ છે, એનું કારણ એને મોતનો ભય હોય છે. મૃત્યુ પહેલાનો ભય હોય છે. ભગવાનનો ભગત તો જીવતાય નિર્ભય હોય અને મૃત્યુ પછીના સમય માટે પણ નિર્ભય થઈને જ બેઠો હોય છે. એને આ લોકનું તત્વ કોઈ બગાડી શકતું નથી, કાળ માયા કર્મ પણ એ ભગતનું કશું બગાડી શકતું નથી. એને જ ભગત કહેવાય ને, બીતો ફરે ને કઈ ભગત કહેવાય, ડરતો ફરે ને કઈ ભગત કહેવાય, શું થાય મોત આંબી જાહે તો. અરે ભલામણા જીવતા લાખના મુવા પછી હવા લાખના હું થશે એટલે ભગત એમ નામ કહેવાય, કોઈથી ન ડરે એમ. અને આપણી પોઝિશન કેવી છે એ જો તપાસવી હોય ને તો ગાડીમાં બેઠા હોય ક્યારેક ઓચિંતા બ્રેક લાગે, ઓચિંતા ગાડી આમ તેમ પલટાય અને ત્યારે સ્વામિનારાયણ 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 થાય, સમજુ કે વાંધો બહુ નથી. ઓય બાપ, તો સમજુ કે હજી આ મોતથી બહુ ડરે છે પણ બાપ આડા આવવાના નથી. જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ ગયું તો કામ થઈ જાય. કેમ થાય તમારે ત્યાંથી બોલશું કે મને સમજાવવા નથી, પણ રીતે પોતાની રીતે સમજી લેજો કેમ થાય છે. ભગવાનના ભગતને તો ત્રણેય અવસ્થામાં સ્વામિનારાયણ 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 હોય. ઓચિંતા કદાચ ભર નિદ્રામાં સૂતો ને કોઈ કડી જાય તો સ્વામિનારાયણ, ઠેસ આવે તો સ્વામિનારાયણ, છીક આવે તો સ્વામિનારાયણ, રોદો આવે તો સ્વામિનારાયણ, સુખ મળે તો સ્વામિનારાયણ, દુઃખ આપે તોય સ્વામિનારાયણ. ઈ નિર્ભય થઈ હગે કહો મહારાજ કે કેવો ભગત હોય તો નિર્ભય થાય, જીવતાય નિર્ભય બની જીવી શકે, મર્યા પછીની પણ ચિંતા ન હોય, એ ભગતના લક્ષણ કેવા હોય? મુક્તાનંદ સ્વામી ઉત્તર થયો નહીં. મહારાજની બોલિંગ સામે કોઈ રમી જ ન હગે, કોઈ તાકાતની રમી હગે આમ. નહીં તો એ બધા મહારથી પુરુષો, બાકી બધાને તો ગાંઠે નહીં કોઈને. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કોઈને ગાંઠે? હે બિચારો ભલ ભલો ગમે તેવો વિદ્વાન આવ્યો હોય ને તો આની આરે ઘડીક બેહે ને તો કે તમે જ ભગવાન છો. ઓલા બધા કે વૈશાબ અમે ભગવાન નહીં, તમે ભલે ખોટું બોલતા, એ તો કોઈ ન કહે. સૂર્ય ઉગે તેમ નથી કહેતો હું સૂર્ય છું એમ, પણ ખબર પડી જ જાય એમ ભણ્યા છીએ તે, અમને ખબર પડી જાય ને તમે જ ભગવાન છો. આવા મહાસમર્થ મહારથી હોવા છતાંય પણ ભગવાન સ્વામિનારાયણને આગળ કશું જ ઉપજે નહીં. મહારાજ ઉપજવાય ન દીધો, લેશ માત્ર ન ઉપજો, બોલો લેશ માત્ર. અને એ જ મહારાજનું સર્વોપરીપણું હતું, લેશ માત્ર ઉપજવા ન દીધું. નતર તમે તાત્વિકતાથી તત્વથી તમે જુઓ તો આ ભૂમંડળ ઉપર, આ ભૂમંડળ ઉપર તાત્વિકતાથી તમે જોશો તો મહારાજ પધાર્યા, યાદ રાખજો, મહારાજ પધાર્યા એ તો આવ્યા નહોતા ને આવશું ક્યાંથી, એ તત્વ આવ્યું હતું, પણ એની સાથે આવેલા પણ આવ્યા નહોતા ને આવશું ક્યાંથી એ તત્વ હતું. સમજાય સમજાય છે આ વાત? મારા તો નહોતા જ આવ્યા, પણ એની હારે આવેલા કોઈ દી નહોતા આવ્યા, એની હારે આવેલા પણ કોઈ દી નહોતા આવ્યા. ધર્મને લાલે મુને હેતે બોલાવી, પછી શું છે? એકાંતની વાત મર્મે સમજાવી. હું એકાંતની વાત મર્મે સમજાવી? તો અમે નહોતા આવ્યા અને મુક્તોય નહોતા આવ્યા, આ ક્ષણને મેં હારી લેતા આવ્યા, એ નહોતા આવ્યા કોઈ દી નહીં. યાદ રાખજો, આ પૃથ્વી પર કોઈ દી નહીં, પહેલી વાર જ પધરામણી. તમે એમ માનો ગોપાળાનંદ સ્વામી કોઈ દી આવ્યા છે? કોઈ દી નહીં. સ્વરૂપાનંદ સ્વામી કોઈ દી નહીં, ગુણાતીતાનંદ સ્વામી કોઈ દી નહીં, નિત્યાનંદ સ્વામી કોઈ દી નહીં. આપણે કેટલા ભાગશાળી, આપણે માટે મહારાજ તો આવ્યા, એ બધા હારે આખો કાફલો આવ્યો, એમ આખો કાફલો આવ્યો, બઘડાટી બોલાવી દીધી. આ પૃથ્વી પર આવીને બઘડાટી બોલાવી દીધી, જ્યાં પગ મૂકે ત્યાં સર, જ્યાં પગ મૂકે ત્યાં સર, યત્ર યત્ર વસત સ્વામી પૂરે ગ્રામે અથવા વને, તત્ર તત્ર જન્ના આયન શત સહસ સહસ્રશ. જ્યાં પગ મૂકે ત્યાં સર કરે, જ્યાં પગ મૂકે ત્યાં સર કરે. અરે ખબર પડે કે ફલાણો મહારાજ આપનો દ્વેષ કરે છે, મહારાજ કીધું અમારા ભેટામાં ભેટા નિત્ય ત્યાં સુધી, અને મહારાજ નો ભેટામાં ભેટો થાય એટલે મહારાજ નો દાસ. તો વિચારો, ગુજરાતની ઉપર જબરજસ્ત ત્રણ સત્તાઓ હતી. કઈ હતી? એક તો જામનગરના વિભા જામ, મહારાજનો દ્વેષી પણ મહારાજનો જોગ થયો, મહારાજનો ચેલો થઈ ગયો કહો. ભાવનગરના વજેસિંહ ખોળા અટકાવ મોકલ્યા બોલો, પણ મહારાજનો જોગ થયો, મહારાજનો ચેલો થઈ ગયો. ભાવનગરના ગાયકવાડી સરકાર, મહારાજ ગોપાળાન સ્વામીનો જોગ થયો, મહારાજના શિષ્ય. ત્રણ જબરજસ્ત સત્તા, ત્રણેય મહારાજના શિષ્ય. અરે પૂરા હિન્દુસ્તાન ઉપર જેનું સામ્રાજ્ય હતું, સર માલકમ, જેનાથી આખું હિન્દુસ્તાન થરથર કંપે, પણ મહારાજનું શિષ્ય. ભારત વર્ષ ઉપર એ વખતે મહાન મહાન વિદ્વાનોની ગણતરી થઈ હતી કે ભારત વર્ષમાં કેટલા વિદ્વાનો, એમાં 712 જબરજસ્ત વિદ્વાનો હતો. 712 ભગવાન સ્વામિનારાયણ ચેલા હચમચાવી નાખે હિન્દુસ્તાનને ભગવાન સ્વામિનારાયણ. કારણ કે અક્ષરધામમાંથી જબરજસ્ત કાફલો એવો લઈને આવ્યા હતા. આ બધા તો લડતા જ હતા કેદાડાના, પણ બધા પુરાતની સાધનોથી લડતા હતા. નાની નાની બંદૂકી ફટ ફટ ફટ, એને શું થાય, મારે તો મોટી તોપ ઉપાડી આવ્યા અક્ષરધામમાંથી. ભૂકા જ કરી નાખ્યા, ભૂકા જ કરી નાખ્યા. કાળ માયા કર્મના માથું ન ઉંચકવા દીધું. ઇજાર તો કરો, જમપુરીને સાફ કરી નાખી, જમપુરી ધોડાવી. ક્યાંય સાંભળ્યું છે ક્યાંય શ્લોક, ક્યાંય ચોપાય જમપુરી સાફ થયો એવી? ભગવાન સ્વામિનારાયણ સાફ કરી નાખ્યો. મહારાજ કે એવી એવી ખુમારી કેમ કરીને ચડે, કોને ખુમારી ચડે કે મારે માથે કાળ માયા કર્મનો ભય નથી, કાળ માયા કર્મ મારો વાંકો વાળ ન કરી શકે, આવી ખુમારી મહારાજ કે કોને ચડે? મુક્તાનંદ સ્વામી આદિક ઉત્તર કરવા ગયા, પણ ઉત્તર થયો નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા છે, હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. મહારાજ અમથી કોઈથી થાય એમ જણાતું નહીં, તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે, તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે ચાર પ્રકારના હરિભગત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે ચાર પ્રકારના હરિભક્તની વ્યક્તિ, એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શિરવીર અને ચોથો પ્રીતિવાળો. આ ચારને મૃત્યુનો ભય ટળી જાય છે. પેલો કયો? વિશ્વાસી. બીજો કયો? જ્ઞાની. ત્રીજો શિરવીર. ચોથો પ્રીતિવાળો. મહારાજ કે આ ચાર ભગતને મૃત્યુનો ભય ટળી જાય છે. આપણે તપાસતું જવાનું આરો હારે, આમ એક એમ નંબર લાગે છે આપણો કે બારો બાર બાયપાસ તો નીતિ હાવ. મહારાજ કે ચાર માંથી એક લક્ષણ જેની અંદર આવે એને માથેથી મૃત્યુનો ભય ટળી જાય છે, અને મોતનો ભય જ હોતો નથી. એમ એને મરવાની વાત સાંભળીને જરાય મનમાં આમ આંચકો ન લાગે. હાવ હાચો કહો, ભગવાનનું સ્વરૂપ ઓળખાય ને પછી મૃત્યુનો આંચકો હોય જ નહીં. એમ એના મનમાં વૈરાગ્યથી, યાદ રાખજો, માણસને વિષયનો ત્યાગ બે થી કરે છે, વૈરાગથી કરે ને ભયથી કરે. અમેરિકામાં કોઈ ઘી નથી ખાતું, તે કે વૈરાગી નથી થઈ ગયા. વૈરાગી છે, કોરા રોટલા જ આપટે છે, બોલો તે વૈરાગી છે? હું કામ ખાઈશ? જો ઘી ખાશું, જો ઘી ખાશું તો કોલેસ્ટ્રોલ વધશે, એટેક આવી જશે તો મરી જાહું. એમ એક દાડો અમારે ક્યાં સ્ટેટમાં કથા હતી, પછી આ મેં વાત જરા કરીને તે અમારે એક બે ભગત આ રહેતા ને એ નોંધ ખાતી કે કાલથી મેં તો શરૂ જ કરી દેવાની કે થાનારી થાય હવે કે. હા, ચંદ્રજભાઈની આ રહેતા એ કે અત્યાર સુધી એમ એટલે જ નોંધ ખાતા કે કોલેસ્ટ્રોલ વધી જાય. અને વાત બરાબર શરૂ રીતે આવી, ભગવાનના ભગતને મોતનો ભય જ ન હોય. કાલ આવતા આજ કેમ આવી નથી ઉભેરો? હા, વૈરાગથી ન ખાઈ શ્રેષ્ઠ, વૈરાગથી ન ખાઈ શ્રેષ્ઠ. બાકી ભયથી ભલા મારા મોતના ભયથી ત્યાગ કરવાનો, મરી જાય આ ખાઈ તો. ત્યાં સુધી હજે ને ભગવાન ઓળખાણા નથી. ભગવાનનો ભગત તો જીવતા લાખનો મુવા પછી 1,25,000 ઉપાધિ છે ને હોય કહો. ભગવાનના ભગતને ચિંતા જ ન હોય, આ ખાવ તો એટેક આવી જશે, આમ કરું તો વળી પેરાલિસિસ થઈ જશે, જે થાનારી થાય. ભગવાન રાજી ન થાય મેં તો છોડી દે, બાકી ભયથી છોડે એ વાતમાં માલ નહીં નંબળે, એ વાતમાં માલ નંબળે. એને મોતનો ભય જ ન હોય, એને એટેકની ચિંતા જ ન હોય. આપણે બે વર્ષ પહેલાં શિબિરમાં વાત કરી હતી ને કે એટેક આવે ને તો મહેરબાની કરીને બાયપાસ સર્જરીનું ઓપરેશન કરાવવું જ નહીં. એ કોણ ઉપાધિ કરે? મોત ભલામણ ભગવાન તેડવા આવ્યા ને હવે પાછા મોકલો ને અહીં લઈને અહીં રહીને કામે શું છે કહો? અને એમાં 50-60 વર્ષે બાયપાસ સર્જરી તમે કરાવો, હવે 60 વર્ષે સર્જરી કરવા કરતાં મહારાજ ઉપાડી જાય તો સુખ્યા કેટલા? હજી તો છોકરા પૂછતા હોય, બાપા ઓલી દુકાન રાખવી છે તો રાખવું. હવે એ પોઝિશનમાં મહારાજ તેડવા આવે તેથી મોટા ભાગ ક્યાં હોય કહો? એથી મોટા ભાગ ક્યાં હોય? આ તો છોકરાને તમે કહો એલા ઓલી દુકાન રાખતો, ભાઈ બેઠા રહો તમને કોણ બોલાવે છે? એમ એવી જિંદગી જીવવા કરતાં 60-70 વર્ષ વયું જ જાવાનું. ઠીક છે, તમારે 35-40 વર્ષની ઉંમર હોય, 45 વર્ષની, જરાક છોકરા નાના હોય ને કરાવો તો ઠીક છે, બાકી 60 ગયા પછી તો નામ જ નહીં લેવાનું. અમારી શિબિર સફળ થઈ ગઈ. અમે બરાબર આ વખતે અમેરિકા હતા ને ઓલી શિબિરમાં બબ્બુ કાકા હતા ખાંધલીના, આખી બસ લઈને આવ્યા હતા ખાંધલીથી શિબિરમાં. તમે અમેરિકા હતા ને પછી એને અટેક આવી ગયો આ વખતે. પછી ડૉક્ટરે કીધું તમારે બાયપાસ સર્જરી કરવી પડશે. એટલે રાજુભાઈને બધા હતા, એને કીધું પપ્પા ડૉક્ટર સાહેબ કહે છે બાયપાસ સર્જરી કરવાની. એ કે વાત તે નહીં હોય સ્વામી, ના પાડી શિબિરમાં કહે બાયપાસ સર્જરીની વાત તે નહીં. એટલે ડૉક્ટર કહે તમે નહીં કરાવો તો તમારી બે નળી બ્લોક છે, જતા રહેશું. એ કે તને ખબર છે ક્યાં હું જવાનો કે આ તારી હોસ્પિટલને મૂકીને સીધો અક્ષરધામમાં જવાનો કે મને જરાય ઉપાધિ નથી, બાકી વાત નહીં કરતો સ્વામિનારાયણને જીવાડવો છે જીવશું, અને તર વૈયા જાઉં કે. ડૉક્ટર કે પણ સિરિયસ તમારો કેસ છે, પણ કે તું કામ ઉપાધિ કરશું તો તા સિરિયસ તો હું છું ને કે. અને ભગવાનને કોણ જાણે શું કરવું છે ને, તો હાજર થઈ ગયા. ઓલો ડૉક્ટર નવાઈ પામી ગયો. આ વખતની જ વાત કરું, ડૉક્ટર કે મને તો નવાઈ લાગે, એની બે નળી હાવ બ્લોક અને આને હાવ હારું થઈ ગયું કે મને તો નવાઈ લાગે છે કે. તો બાપ બાપા કે આ કે ત્યાં નથી થાજું કર્યું, મારા સ્વામિનારાયણને મને રાખવું હશે હજી, અને પાછા બહુ કેફ ફાણી કે મને સરદારની પ્રતિષ્ઠાન દર્શન કરાવવા છે એટલે મને બેઠો કર્યો છે કે. કે ત્યાં બેઠો નથી કર્યો કે. ભગવાનનો ભગત કેફથી જીવતો હોવો જોઈએ. સ્વામિનારાયણનો કેફ રમે રોમમાં ભરાયેલો, અરે રમે રોમની અંદર. મહારાજ કે ચાર પ્રકારના ભગતને મૃત્યુનો ભય ટળી જાય છે. એક તો વિશ્વાસીને ટળી જાય છે, વિશ્વાસીને મૃત્યુનો ભય હોય નહીં, શુરવીરને હોય નહીં, જ્ઞાનીને હોય નહીં, પ્રીતિવાળાને હોય નહીં. હવે એક એકને મારે અલગ અલગ હોય તેને કરશે જો. મહારાજ કે આ ચારને મૃત્યુનો ભય હોતો નથી અને દેહ છતાં કૃતાર્થ પણ મનાય છે. હવે ચાર પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. વિશ્વાસીનું અંગ કેવું હોય, જ્ઞાનીનું કેવું હોય, શરીરનું કેવું હોય, પ્રીતિવાળાનું કેવું હોય. મહારાજ કે તમને સ્પષ્ટ કરીએ એટલે તમને ખબર તો પડે ને આપણે ક્યાં ઊભા છીએ, અમે ક્યાંય નંબર લાગ્યા છે કે પછી હાવ બારોબાર ન લાગતા ને તો ગમીને લગાડી દેવો, ગમીને રે કનેક્શન કરીને લગાડી દેવો ચારમાંથી એકમાં તો જોરદાર. મહારાજ કે હજો વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેના વચ્ચેને વિશે અતિશય વિશ્વાસ ને પામ્યો છે, માટે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં. અને એમ જાણે જે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું. વિશ્વાસીને કોઈ દી ભય ન હોય એનું કારણ હું બતાવ્યું કે ભગવાનને ભગવાનના સંતના વચનમાં એને અતિશય વિશ્વાસ હોય, એમાં એને શંકા જ ન હોય. બહુ કઠણ કામ છે એ તો. અત્યારે મહારાજ આ પૃથ્વી પરથી વિદાય લઈ અને પ્રતિમા સ્વરૂપે આપણને દર્શન આપે છે એટલે વાંધો આવે નહીં. બાકી પ્રગટ જ્યારે બિરાજતા હોય ને ત્યારે બુકા કાઢી નાખે કારક કારક, અને ત્યારે પછી એમાં વિશ્વાસ રહેવો એ ઘણું કઠણ કામ થઈ જાય. એ જ્યારે વર્તમાનના બુકા કાઢતા હોય, કઠણ રીતે વર્તાવતા હોય, માનુષિક ચરિત્ર કરતા હોય અને માનુષિક ચરિત્ર કરે ને પાછું કાંક કામ હોપે, તે દાડે વિશ્વાસ રહેવો ઘણો કઠણ છે. તે દાડે હા પડવી ઘણી કઠણ છે. કડિયાને પગાર ચડી જાય પ્રગટ ભગવાન બેઠા હોય અને હરિભગત રસોઈ આપવા તો કર કરીને એમ કે તમે રસોઈનું રહેવા દો ને ભલા માણસો, 300 રૂપિયા આપી દો ને કે, તો આ કડિયાનો પગાર ચૂકવી દઈ બોલો. ત્યારે પછી એ વાતમાં વિશ્વાસ લાવવો અને રૂપિયાની વાત સમજ્યા, પણ આ ભગવાન છે એમ મનાવવું કઠણ નહીં. હે, એક બાજુ કે અનંત કરોડો બ્રહ્માંડો એ બધા એના કરતા હાર તમે છીએ, અને અનંત કરોડો બ્રહ્માંડો એ તો અક્ષરના એક રોમમાં ઉડતા ફરે છે, અમે તો અક્ષરથી નહીં પણ પર છીએ. એને જો ગુમાન આવે ને તો અમારા સ્વરૂપમાં લીન કરી નાખીએ, એનું એક હાલવા દઈએ નહીં. અને અમારા જમણા પગના અંગૂઠેથી આ પૃથ્વીને જો ડોલાવા મળીએ ને તો અનંત કરોડો બ્રહ્માની પૃથ્વી ડોલવા માંડે, આવી મોટી મોટી વાતો કરે. અને કડીઓ ધકાધક થાય, પેલો પગાર આપી દે ને ભલા માણસો, મારી ઘેરે લગ્ન છે, છોકરાને કપડાં લેવા જ આવા છે, તમે આમ કાં કરો, આજ નહીં રહેવા દે, કાલ તું આવજે. બીજી દી ધક્કો ખાય ને તો કે એટલે પગાર નું થયું, હજી વ્યવસ્થા થઈ નથી, તું એક કામ કરી બે દી પૈસે આવજે. આમ બ્રહ્માંડ ઉલાળીને વાતો કરે અને કડિયાના પગાર નો ચૂકવે કે. અને ત્યારે પછી વિશ્વાસ રહેવો કે ભગવાન છે, આ ભગવાન છે, એ કામ ભારે કઠણ પડે, જબરું કઠણ પડે. અને ત્યારે વિશ્વાસ બે, એક ભગવાન છે એટલો વિશ્વાસ બે, આ ભગવાન છે એટલે બાકીનું બધું ક્લિયર થઈ જાય, ઓટોમેટિક થઈ જાય. પછી બીજું નિર્માણ ન કરવું પડે, આ ભગવાન છે એમાં સંશય ન થાય, એટલે ઘણું બધું ક્લિયર થઈ જાય. અને આ ભગવાન છે એ વાતનો નિશ્ચય જો કરવો જ હોય ઠેરાવ, તો એને માટે સંત સમાગમ કરવો પડે, સત્સંગ કરવો પડે. જો ને મહારાજ કાયાણીમાં બિરાજતા પહેલા પીપલાણા નરસિંહ મહેતા આવ્યા, અને પછી મહારાજને પગે લાગીને કે મહારાજ રસોઈ આપીશ, કે મોતૈયાની ને જલેબીની કેટલો ખર્ચો થશે? મહારાજ કે 300 રૂપિયાનો ખર્ચો થાય, પણ એ રહેવા દો, એ રૂપિયા રોકડ આપી દો, કે અત્યારે પગાર ચૂકવો છે. કે નરસિંહ મહેતા કે ના હો, મારે તો રસોઈ જ આપીએ છે. મહારાજ કે એલા ભલામણ છે, મેં કહી એમ કરો ને કે અત્યારે સંતો ખોરી રાતડી જાહેર ખાય છે, તે 100 રૂપિયાનો ઘઉં લઈશું ને 200 રૂપિયા કડિયાનો પગાર ચૂકવશું, અને એક મહિના સુધી ઘઉં આલશે, તે મહિના સુધી તમારી રસોઈ ગણા હે. તો કે ના હો, એમ નહીં, કે મારે તો રસોઈ જ આપીશ. મહારાજ કે વેતો થા, રસોઈ નથી જોતી, તો રૂપિયા નથી જોતા, કે અને કાઢી મૂકી મહારાજે. અને નરસિંહ મહેતાને જબરું ખોટું લાગ્યું, લંગાઈ ગયેલા રીંગણા એવા થઈને વ્યથા થયા, પણ બહાર જ્યાં નીકળ્યા અને ત્યાં મુક્તાનંદ સ્વામી હામાં મળ્યા. મુક્તાનંદ સ્વામી હામાં મળ્યા એટલે સ્વામી પૂછ્યું, કેમ ભગત હમણાં આવ્યા હતા ને કેમ જલ્દી નીકળી ગયા? તો નીકળી ન જાય, કે રસોઈ આપવા આવ્યો હતો. મહારાજ કે રોકડા રૂપિયા આપી દે, કે ઘઉં લેવા છે ને કડિયાને ચૂકવવા, તું કડિયાને ચૂકવવાટું લાવ્યો હતો અહીં કે રૂપિયા? ભાઈ મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં, સમજણનું સાક્ષાત સ્વરૂપ, જ્ઞાનનું સાક્ષાત સ્વરૂપ. સ્વામી કે તે રસોઈ કેમ આપી તમારે? તો રસોઈ ન આપું, રસોઈ આપું તો મહારાજ રાજી થાય, સંતો રાજી થાય. કે એમ, તમારે મહારાજ રાજી થાય એટલે રસોઈ આપી દે એમ ને, કે સંતો રાજી થાય તો કા એટલે જ આપવાનું હોય ને? સ્વામી કે ભલા માણા, તું વાત હું કરશું ને ક્રિયા હું કરશું એ તો જો પેલા. તું એમ કે છો કે મહારાજ રાજી થાય એટલે રસોઈ આપીએ છે, અને મહારાજ હામીથી કડિયાને ચૂકવવા માટે રૂપિયા માગે છે એમ અઢળક રાજી પહોંચે, એને પણ ના પાડજો. સ્વામી થોડું સમજાય ને, તે હા પડી ગઈ, લાઈટ થઈ ગઈ. એ કે હા સ્વામી તમારી વાત સાચી હોય, કે હું થાપ ખાઈ ગયો, કે સમજી ન ગયો. સ્વામી કે હવે સમજાઈ ગયો? તો કે હવે સમજાઈ ગયું, પણ હવે શું કરું? સ્વામી કે પાછો જા, નજીક ક્યાં દૂર ગયો છે, જા મહારાજને આપતા. એ વળી પાછા આવ્યા, મહારાજને પગમાં પડીને કે મહારાજ લ્યો આ 300 રૂપિયા. મહારાજ કે જો અમે એમાંથી કડિયાને ચૂકવશો, રસોઈ આપી. ત્યારે મહારાજને કે મહારાજ તમને પોહાય તો કડિયાને ચૂકવજો, પોહાય તો રસોઈ આપજો, અને ન પોહાય ને તો કુવામ નાખી દીજો, કે મેં તો તમને આપ્યા. મહારાજ કે કોણ હામું મળ્યું? ત્યારે નરસિંહ મહેતા કે મહારાજ મુક્તાનંદ સ્વામી હામું મળ્યા. મહારાજ કે હવે વાત સાચી, અમે સ્વામીનું નામ અને સ્વામીની વિરુદ્ધ સત્સંગની માનું આપ્યું છે, એ સ્વામીએ સાર્થક કર્યું, નહીતર આ દીકરો જાત. જો માહમ અનો મળ્યો હતો એટલે મહારાજ બહુ અદભુત વાત કરે. મહારાજ કે જેને વિશ્વાસનો અંગ હોય, જેને ભગવાનને ભગવાનના સંતમાં વિશ્વાસ હોય, એના મનમાં કોઈ સંશય થાય નહીં. માટે જે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુના ભયને રાખે નહીં, વિશ્વાસ જ્યારે બેસે. મહારાજ સ્વયં કીધું, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વજનને જણાવવું. આ વચનમાં જેને વિશ્વાસ હોય પછી ડર શેનો? કોઈ ભગવાન પોતે કીધું જ, પછી ડર શેનો? અહીંયાથી દાખલા તરીકે આપણે કોઈ વિદેશમાં જતા હોય ને, પછી અહીંથી ફોન થઈ ગયો ને, એ લોકો એમ કે તમે તારે અમે એરપોર્ટ ઉપર આવી જાઓ, આપણે કે 5 વાગે પ્લેન નીચે ઉતરે, તમે ચિંતા નહીં કરતા સ્વામી, અમે 4:30 વાગે આવીને ઊભા રહી જાઓ, તમે ઉપાધિ નહીં કરતા. અને પછી આપણે આખે રસ્તે એમ સંકલ્પ કરીએ છીએ કે મારા આવશે કે નહીં આવે, શું થાય, અજાણ્યું છે, કેમ થાય, તો ગાંડ પણ કહેવાય કે ન કહેવાય, મૂર્ખામી કહેવાય કે ન કહેવાય. તો મહારાજ એવું જ કહી ગયા, બોલો. મહારાજ કહે, તમારો સ્ટોપનો સમય જ્યારે આવશે ત્યારે હું આવી જઈશ, તમે ચિંતા કરતા નહીં, તમારા માટે રસ્તો અજાણ્યો છે, પણ હું લેવા આવીશ તમ તાર સામે. તમે ઉપાધિ હું કેમ કરો છો? હું તેડવા માટે આવીશ. જગતમાં ભલે ને કાળનો ગમે એટલો ભય દેખાડ્યો હોય, જબ સે મેને સુના હોય કે જિંદગી કા ના મોત હૈ તબ સે હું કાતિલ કો ઢૂંઢતા ફેરતા હું. મહારાજ કે તો બધી બહારની વાતો, અહીંયા કાંઈ ન હાલે કાળબાળનું, હું બેઠો પછી ઉપાધિ છું. મહારાજ આવું કીધું છે, તેમ છતાં મનમાં એમ થાય કે મારો અંત સમય આવશે ત્યારે મહારાજ આવશે કેમ, તો એને ભય ટળે. અને જો હોય એમ કે મહારાજ આવશે જ, તો પછી ભય હોય ખરો? મહારાજ કેવો વિશ્વાસ હોય એને ભય રે, કાળનો ભય રે નહીં, એને પછી જીવતા ભય નહીં, મર્યા પછી ભય નહીં, એને જીવતા એમનો એક માળું મોત આવી જાય શું થાય, મોત આવી જાય શું થાય, ગાડી ભટકાઈ જાય ને ક્યાંક ચૂંદો થઈ જાય શું થાય, એને સંકલ્પ ન થાય. ભટકાય તો કાંઈ નહીં, આમાંથી ઉતરી હું લેમ બેસી જાઉં, સમજાય છે? એને જરાય ભય હોય નહીં, અને મૃત્યુનો ભય નહીં, અને પછી તો ઓલું રેડી ભાઈ ઊભું છે એનો ભય નહીં, એટલે એને બે ભય ટળી જાય. કોને? તો કે સંપૂર્ણ જેને વિશ્વાસ છે એને. મહારાજ અદ્ભુત વાત બતાવે છે. મહારાજ કે વિશ્વાસ એને મૃત્યુનો ભય માત્ર ટળી જાય છે. અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય તે એમ માને છે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભગત છું, માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં. જ્ઞાનીને પણ ભય હોય નહીં. જ્ઞાની ભક્તની સમજણ કેવી હોય તો આત્મજ્ઞાનના બળે કરીને એમ હોય છે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભગત છું, મનમાં એમ હોય હું તો બ્રહ્મરૂપ એવો ભગવાનનો ભગત છું. કાળમાં યા કર્મની તાકાત છે કે મારી સામે ફરકી હગે, આટોય મારી હગે. ભગવાનના ભગતને ખરેખર હૃદયમાં એવો કેપ થયો કે મારા મારી સામે કાળમાયા કર્મ કોઈ ફરકી પણ હગે નહીં, મારી સામે તો મારો મહારાજ જ હોઈ શકે, આમ મારી સામે તો મારા મહારાજ જ આવે, બાકી બીજા કોઈની તાકાત ને જમબમની તો વાત જ જવા દો. સ્વામિનારાયણ ઘેરે જમપુર છે જ નહીં, તમને ખબર છે કે નહીં ખબર? એ તમને ખબર છે કોઈને? હું શેની ખબર છે? કયો આ તો હલવાણા, યાદ રાખજો. તમને ખબર ન હોય તો કહી દો, ભગવાન સ્વામિનારાયણના આશ્રિતને જમ તેડવા આવે નહીં. યાદ રાખજો, પુણ્યશાળી કે પાપાત્મા, ભજન કરનારો કે નહીં ભજન કરનારો, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત જે થાય ને જમ તેડવા આવે નહીં. આણ છે આડી લક્ષ્મણ રેખા, એને ઉલ્લંઘીને જમ કોઈ દે આવી હગે. જે દાડે એને શરણ મંત્ર આપવામાં આવે તે દાડે જ આણે આપી દીધી, કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયા દહમ. ભગવાનનો જે આશ્રિત થયો, ભગવાન સ્વામિનારાયણનો શરણાગત બન્યો, એની પાસે જમબમ તો આવે જ નહીં. તો મનમાં એમ થાય તો પછી અધૂર્ય શું થાય? અધૂર્ય તો બદ્રિક આશ્રમમાં જાય, શ્વેતદ્વીપમાં જાય, સૂર્યના લોકમાં મોકલે, અથવા તો ભગવાન બીજા બ્રહ્માંડમાં આવી જાય ત્યારે લઈ જાય. અને માનો અતિ વાસનિક હોય, શરણાગત તો બની ગયો પણ પછી કાંઈ પાલન ન કર્યું, ભૂત થાય પણ જમપુરી ન જાય. એક તો કન્સેશન મળ્યું કહો, જમપુરીમાં તો જાય જ નહીં. એ ભાઈ તો ઠામું કોઈ ગયો, એક ભૂતનો રહ્યો, પણ એ તો ભૂત જેમ જીવે તો ભૂતનો ભાઈ હો, બાકી ભગત થન જીવે તો ભૂત ભૂતે નહીં. પણ શરણાગત બન્યા પછી એકી આજ્ઞાનું પાલન ન કરે તો પછી ભૂત થાય. બાકી તો ભગવાનનો ભગત જે છે બ્રહ્મરૂપ બનીને પરબ્રહ્મ એવા પરમાત્માની ઉપાસના કરે છે, તો મહારાજ કેવા જ્ઞાની પુરુષ પાસે પણ કાળ કર્મ માયા કોઈ ફરકી ન હગે, દેહને મૂકીને ભગવાનના ધામને જ પામે, એને જ પામે. એટલે મહારાજ જ્ઞાનીની અદ્ભુત વાત કરી. અને શરીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતકરણ એ સર્વે થર થર કંપતા રહે, અને બીજા કોઈથી પણ ડરે નહીં, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં, માટે પોતાને કૃતાર્થ પણ માને, અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં. શરીરની તો વાત તો જુદી પાછી મહારાજ બતાવી. લો, શરીર એટલે કાંઈ હોપારી ઢીકોમર હોપારી ભાંગે નાખે એવા શરીરની વાત નથી. ઇન્દ્રિયો અંતસ્કરણ સામે લડી શકે અને એને ઝુકાવી શકે એવા શૂરવીરની વાત મહારાજ અહીંયા કહે છે. મહારાજ કે એવો જે શૂરવીર ભગત છે એની પાસે તો કોઈ પણ ફરકી હગે નહીં, એના મનમાં પણ કોઈ દી સંકલ્પ ન થાય કે મારું શું થાય, મારો મોક્ષ થશે કેમ. મહારાજ કે એવો તેને સંકલ્પ પણ ઉઠે નહીં. જોકે ભગત તો આ માર્ગ છે ને શૂરવીરનો જ માર્ગ છે, સમજાવણું, આ માર્ગ શૂરવીરનો છે, આ બોદા માળાનો માર્ગ જ નથી, ઢીલા પોસવાનો માર્ગ જ નથી. ઢીલો પોસવા માર્ગે હાલી ન હગે, કારણ કે ઢીલા પોસાથી પહેલાં તો વ્યસન ન છૂટે. ભલે ને બારી ગમે એટલી બડાઈની વાતો કરે પણ વ્યસન ન છૂટે ને શુરવીરી કહેવાય? વ્યસનનો દાસ છે, ભલામાણા બીડીનો દાસ છે, સ્વામિનારાયણનો દાસ કે જ થાય? હે, બીડીનો દાસ મટતો નથી, હવે જડનો દાસ મટતો નથી, હવે એ માયાનો બાપ કે જ થાય? તે માયાનો બાપ થાય ત્યારે અક્ષરધામમાં જાય. બીડીનો દાસ માયાનો બાપ કે થઈ શકે? એ ક્યાંથી અક્ષરધામમાં કરી શકે કોજી? એટલે શૂરવીર વિને આ માર્ગે હાલી હગાય નહીં. આ શિબિરમાં આવ્યા છો ને તો શૂરવીર થઈ જાય, જેવું ઢીલા પોસા નહીં રહેતા, એમ નક્કી કરીને જવું. મહારાજને ન ગમે એ નો જ કરવું, મારાને ગમે એ જ કરવું. બે બે ઠરાવ કરો, મહારાજને ગમે એ જ કરવું, મહારાજને ન ગમે એ નો જ કરવું. એમ બે વસ્તુનો ઠરાવ કરીને જવા, એમ નતર ઘણા ઘણા, જોકે આપણે આ વખતે નહીં જ ભાળ્યા, નતર તો આમ ધીમે ધીમે હાલતા હાલતા દરવાજાની ઓલી બાજુ મળે હાલવા. આપણે એમ કે એ બાજુ કેમ ઉપડ્યા, તો જરાક ચા પાણી પીતા આવી. એમ શિબિરમાં આવે તો ચા ન છૂટે, એ તેનું મોત સમય આડી નહીં આવે. જોકે આમાં કોઈ નહીં પીતો, પીતો મૂકી દેજો, ચા નહીં કોફી નહીં. ઘણા તો કે સામે આપણે ચા કોઈ દી ન પી, બે બે રકી બે હોરમાં કોફી પી લી, બકરું કાઢીને ઉઠ્યું બેહેર્યું. આમાં કોઈ વ્યસન નો એટલા ઉશી આંગળી કરો તો કોઈ પ્રકારનું વ્યસન નહીં. ઉશી આંગળી કરો તો ચા ને વ્યસનમાં ગણી શું, અમે કોફી વ્યસનમાં તો ઘણું સારું પરિણામ છે. ડિસ્ટ્રિક્શન ક્લાસ તો છે આપણો 80-85% છે, 100% આવે ત્યારે ખરું કહેવાય, 100% લઈ આવવું છે. બાકી રહેલા 10-15% એ 100%માં આપણે મેળ પડી જાય આપણે એવું કરજો. સમજાય તમને? ભલા માણસો, મહારાજને ન ગમે એ ગમે એવું હોય તો લાખ ન હોય તો આપણા માટે શું કામનું, એ કાખનું છે. એમ મહારાજને જે ન ગમે એ રાખીને શું કામ. આપણા આપણા મહાન સંતોના ઇતિહાસ તો તમે તપાસો, જે વસ્તુ આપણને મહારાજની મટાવી દે, જે મહારાજને ગમતી વાતને રખાય, શરીરનું લક્ષણ હોય. મુક્તાનંદ સ્વામી પેલો જો ને, જયારે ચર્ચ્યું ને પછી સ્વામી માથાનો દુખાવો રહેતો હતો, મહારાજ આજ્ઞા કરેલી તમે કાન ઢંકાઈ ટોપી પહેરજો, એટલે સ્વામીનો ફોટો સમજો ટોપી હોય છે. પણ એકવાર મહારાજને બધા વડતાલ બાજુ જતા હતા, એમાં ભાલ દેશમાંથી પ્રસાર થતા હતા, મહારાજ આરે હતા, સંતો બધા આરે હતા, દરબારો આરે હતા, ગામના લોકો બધા જોવા નીકળ્યા. એમાં મહારાજને જોઈને પરસ્પર વાતો મળ્યા કરવા કે હાલ્યા છે ને, આગળ છે ને જેની ઘોડી છે ને, ત્રણ છોગલા વાળી પાઘ પહેરી છે ને, શ્વેત વસ્ત્રો છે ને, જો જગજગારા મારે કંઠ મારેલો આર ને સોહામણી સ્વરૂપ છે એ સ્વામિનારાયણ કહે. અને બધા ભગવા વસ્ત્રવાળા છે ને એ બધા એના સાધુ છે, અને આ મોટા મોટા પાઘડાવાળા છે ને કે એ બધા એના હરિભગત છે. ત્યારે કોઈ કીધું ઓલી ટોપી પહેરીએ, કાન ઢંકાયેલી ટોપી લાંબી પહેરીએ, તો એ સ્વામિનારાયણ નથી કે. અને જો સ્વામિનારાયણ અંત ટોપી પહેરે અને એ શબ્દ સ્વામીના કાનો કાન અથડાણો, એ જ ઘડીએ સ્વામીએ ટોપી કાઢી કાઢીને ફગાવી દીધી રસ્તામાં. અને મહારાજને બધા વડતાલ આવ્યા, મહારાજને ખબર પડી કે સ્વામીએ ટોપી ફગાવી દીધી. મહારાજે ભર સભામાં સ્વામીને બોલાવીને કીધું, સ્વામી તમે ટોપી ફગાવી દીધી, તમને માથું દુખશે. ત્યારે સ્વામીના મોઢામાં કેવા શબ્દ નીકળ્યા ખબર? સ્વામી કે, મહારાજ માથું દુખે ની પોહા હે, પણ કોઈ મને સ્વામીને મટાડી દે એ મારાથી પોહા એમ નથી. એમ એ ટોપી મને જો સ્વામીને મટાડી દેતી હોય તો ટોપીને રાખીને શું કરું, એના કરતા માથાનો દુખાવો સહન કરી લે છે. એમ ભક્તો, જે વાત મહારાજને ન ગમે એ વસ્તુને આપણે રાખીએ ત્યાં સુધી મહારાજ સમજાણા કહેવાય નહીં, અને ત્યાં સુધી અંગમાં શિદવીરતા પણ કહેવાય. અને વાતો ભલે ભૂકા કાઢી એવી, ઘણા ઘણા તો વાતો કરે. 2-3 વર્ષ પહેલા ભગત મને મળ્યો હતો, મોઢામ પણ માવો માય નહીં હો, એટલો બધો બરડો. મને મા પાસે આવીને કહ્યું, સ્વામી આ સંપ્રદાય બગડી ગયો, કે સુધારે શું ટીક્યો કરવો કે. મેં કીધું, પેલા ભાઈ તું સુધરી જાને, આ માવો બંધ કરીને તો અમે 75% વિજય લીલી દો માનશું. ભલા માણસ, મોઢામાં માવો ભેર્યો છે, પાન ભેર્યું છે, હમાતું નથી, અને સંપ્રદાય સુધારવો, હવારમાં જાગીને પૂજા કરવાની તેવડ નથી, તિલક ચાંદલો કરતા તો કેટલી શરણ આવે છે, અને પછી સંપ્રદાય સુધારવો, લગભગ આવા જ હાલી નીકળે સુધારો, એટલે જ બહુ વાર લાગે. સમજાણું, બધા શરીર નીકળી પડે શું વાર લાગે, કોઈ પણ આવા બોદા ઘણા ભળી જાય પાછા અંદર. આમાંથી કોઈ બધું નહીં હોય ને, હોય તો શરીર સરખા થઈ જાય, કડક થઈ જાય, નક્કર થઈ જાય, બોદાને બોદા નહીં રહેતા. અને બોદાને બોદા રહેવું હોય ને તો એક બજ રહેવાનું, આ લાઈનમાં નહીં. ભલા માણસો, વાત મોટી કરવી છે ને, કરવું કાંઈ નથી, હે કાંઈ કરવું નથી, હાલતા છે. શૂરવીર ભગતનું કામ છે, કારણ કે કાળની સામે વિજય પ્રાપ્ત કરવાનો, કાળની સામે વિજય પ્રાપ્ત કરવાનો, માયાની સામે જીતવાનું છે. ત્યારે શરીર એના કેમ હાલશે, કોજી કેમ હાલશે? શરીરી ભગવાનનો ભગત હોય, મહારાજની બાંધેલી પંચવર્તમાનની મર્યાદામાં શરીર બનીને વર્તવતો હોય, શરીર બનીને, એ મહારાજને ગમે. આમ એ મહારાજને માટે ઈચ્છનીય બને. મહારાજ કે એને માથેથી જન્મ મરણનો ભય ટળી જાય છે. ઇન્દ્રિય અંતકણ તો થરથર કંપે, કેટલી અદ્ભુત વાત મહારાજ બતાવી. અને બીજા કોઈથી પણ ડરે નહીં, એ કોઈનાથી દબાય નહીં, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં, અને કોઈ રીતે ભગવાનની આજ્ઞામાં ભંગ થાય નહીં. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં, પછી પોતાની જાતને કૃતાર્થ માને. કારણ કે ભગવાનની સારધારે આજ્ઞા પડે એટલે સહજ અંતરમાં કેફ ફરતે, એટલે કૃતાર્થપણું માને છે. એનાથી કોઈ દી પણ એને કોઈ દિવસ પણ કાળનો લેશ માત્ર ભય હોય નહીં. અને ચોથો જે પ્રીતિવાળો, તેને તો પતિવ્રતાનો અંગ છે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણ વૃત્તિ ડોલે નહીં, ને એક પોતાના પતિને વિશે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ જેવા એવા જે ભગવાન તેની વિશે જ પ્રીતિ રાખે, માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશ માત્ર હોય નહીં. ચોથો પ્રીતિવાળો, જેને ભગવાનની સાથે પ્રીતિ હોય અને લેશ માત્ર ભય હોય નહીં. પ્રીતિનું તો સહજ લક્ષણ છે, પ્રીતિમાં ભય હોય જ નહીં, યાદ રાખજો. ભય હોય ને પ્રીતિ ન કહેવાય, ભય હોય ને પ્રીતિ ન કહેવાય. પ્રીતિ નિર્ભય હંમેશા હોય, પ્રીતિ હંમેશા નિર્ભય હોય છે. પ્રીતિને ભય નથી હોતો, પ્રીતિમાં લાલચ નથી હોતી, પ્રીતિમાં કોઈ સ્વાર્થ નથી હોતો, પ્રીતિને કોઈ દબાવી નથી શકતું. તમે જુઓ આ સૃષ્ટિ સર્જાણી ત્યારથી જેણે જેણે ભગવાનમાં આલોચના કરીને ભગવાનની અંદર પ્રીતિ જોડી, એને મુકાવવા માટે કેટલા કાળા માથાના માનવીઓ રસ્તે પડ્યા, મેદાને પડ્યા, પણ કોઈ ફાયવા નહીં. કારણ કે એને ભય નથી, ડર નથી, કરી કરીને શું કરે કહો? હાલો કોક શરીર માણા છે હામો, તો કરી કરીને શું કરે? બહુ તો શરીરની ઘાત કરે, એથી એની પાસે શું બીજું હથિયાર છે કહો? જઈ હે તો આ તો એમ જ માનતો હોય કે કાલ કરતા આજ મૃતો વહેલો મારા પાસે પહોંચી છે, હવે એને કોણ દબાઈ શકે? જેને જીવવાની લાલચ હોય ને કોઈક દબાઈ શકે, જીવવાની લાલચ હોય ને દબાવી શકે, પણ એને તો કફન અગાઉથી કપાળે બાંધી નીકળ્યો, એને કોણ રોકી શકે, કોણ એને કોણ દબાવી શકે? મહારાજ કે પ્રીતિવાળો એવો શરીર હોય, એને ભય હોય જ નહીં. જો પ્રીતિ ગોપીઓને કૃષ્ણમાં જોડાણી હતી, તે કેટલાક ગોપીઓ વાતો કરે ને છાની છાની કે અમારે તો કૃષ્ણપતિ છો, આપણો તો કૃષ્ણપતિ, આ બધા ઠીક કે તને સાંભળી જાય ને ખૂણે વાતો કરતી હોય એ. પછી ગોપીઓ ને કે અય મૂંગીઓ રહ્યો મૂંગીઓ, ઓલો તમારો ધણી સાંભળી જાય તો ભૂકા કાઢી નાખશે, કાઢી મૂકશે ઘરની બહાર કે. ત્યારે ગોપીઓ શું કે ખબર, હજી તો ખૂણે બીબી વાત કરીએ છીએ, અમે તો ભર ચોકમાં જઈને કહેશું કૃષ્ણ મારો ધણી, કૃષ્ણ મારો ધણી, કૃષ્ણ મારો ધણી, કે અમને ભય નથી. પ્રીતિમાં કોઈ દી ભય ન હોય એમ, અને જો ભય હોય તો પ્રીતિમાં કાંઈક ફેર છે, પ્રીતિવાળાને કોઈ દી ભય ન હોય. મહારાજના સમકાલીન સમયમાં પણ જેને જેને મહારાજમાં અઢળક પ્રીતિ જાગી, એ કોઈને ભય લેશ માત્રનો તો પુરુષની ક્યાં વાત કરો. અરે સ્ત્રી ભક્તોને પણ ભગવાનમાં પ્રીતિ જાગી ને તો એને કોઈ ભય ઉપજાવવા માટે શક્તિમાન ન થયા કહો. રૂકમાં એ બાને બાઈને કેટલો દાખલો કર્યો કંઠી તોડાવવા માટે, લસણ ડુંગળી ખવડાવવા માટે, ગોળામાં ડુંગળી નાખી દે, પાણીમાં એમાં ડુંગળી નાખી દે, રોટલા ઉપર છોપડી દે, તું મૂક સ્વામિનારાયણને, તો કે આ દેહથી હવે એ ઘટના નહીં ઘટે, હવે તો શિર સાટે સ્વામિનારાયણને વરી છું, બાકી હવે બીજું તો આ દેહ કરીને નહીં બને. મારી નાખવા સુધીની મહેનત કરી, પરંતુ એણે મહારાજને મૂક્યા નહીં, મોઢામાં લસણ ડુંગળી પણ ન મૂકી. અને આજ તો મોટી મોટી વાતો કરે એકાંતિકની, અને પાછા કે મહેમાન થઈને જવા, મહેમાન થઈને જાય ને ન્યા ડુંગળી લસણ ખાજ આપટી લે કહો, આમાં બેઠેલા કોકો કહેશે હો ખબરદાર બંધ કરી દેજે, એવું એવું ઢીલું પોસું જમતા હો તો ઢેબરા ઢોકળા કરી દીધી ખાઈ, કે ઢોકળા કરી નાખશે જમના દૂ તો બંધ કરજો એવી ભલે, આમાં એવું શું લબાડ જેવું જીવન જીવવાનું, અને ન ખાવા તેમાં શું થઈ જવાનું કહો, નો લસણ ડુંગળી ખાધી તેમાં હું થઈ જવાનો છે, અને એમાં હું ચોટી ગયું છે એવું કહો, તે લબાડે રાખો. એટલી શૂરવીરતા નથી, હું મહારાજનો, મારા મહારાજને પાસે એ તો પાડા તત્વજ્ઞાનમાં વયા જાય. શિક્ષાપત્રી વાંચીશ, એમાં હું લખ્યું છે ખાલી બ્રાહ્મણ નહીં ખાવી એમ, આ તે તું એક કામ કરીને કંઠી તોડી નાખીને પછી તું તાર રોજ વઘારી વઘારીને ખાધી રાખ, બે વસ્તુ ભેગી નહીં બને, એ શૂરવીરતાની ખોટ છે. પ્રેમમાં પણ ફરક છે, ભગવાનનો ભગત મહારાજે કીધું છે બધું, એમાં જ મીંડો રે, એમાં જ મીંડો રે, એમાં જ મીંડો રે. એને કદી પણ એમાં ફેરફાર કરવાનો સંકલ્પ ન ઉઠાયા. એ પ્રીતિવાળો કે ખરેખર આ પ્રીતિવાળા જેટલા જેટલા ભક્તો થયા છે, પુરુષ ભક્તો હોય તોય ભલે, સ્ત્રી ભક્તો હોય તોય ભલે, પણ તું લેશ માત્ર પીછે હઠ કરી નથી, આજ્ઞા પાડવામાં લેશ માત્ર પીછે હઠ નથી કરી. અને આ બધી વસ્તુ છે ને, આ અંગ જ્યારે આવે ને ત્યારે પછી એને કોઈને શીખડાવવી ન પડો, સહજમાં જ અંદરથી જેમ કેફ વર્તે, મારથી આમ ન જ થાય, એમ મારે આમ ન જ કરાય, મનમાં એમ થાય મારે નબળા માણસની પડખે ઊભું ન રહેવાય. આમ તો નબળું તો થવાય ક્યાંથી, નબળા માણસની પડખે ઊભું ન રહેવાય. ભગવાનનો ભગત હોય પાનને ગલે જઈને ઊભો ન રહે, પાનને ગલે મારે ઊભું રહેવાય, ન ઊભું રહેવાય. હું તો મંદિરમાં શોભું. ક્યાં શોભું? મંદિરમાં શોભું. સોનીનો દીકરો હોય ને તો સોનાની પેઢીમાં શોભે, ચમારના ઓલામાં એમાં ન શોભે, સમજાય? એ સોનાની પેઢીમાં શોભે. એમ હું ભગવાનનો ભગત, હું તો મંદિરમાં શોભું, હું તો પૂજા કરતા શોભું, હું તો માળા ફેરવતા શોભું, હું તો પરમાત્મામાં પ્રેમ કરતા શોભું, વિષયની અંદર એક રસ થતા હું ન શોભું. મારથી ન બની શકે, એમ મારથી ન થાય. એમ ભગવાનનો ભગત ખરેખર ભગવાનમાં પ્રીતિ જાગે, એની અંદર સહજ જ નિર્ભયતા આવી જાય. એને કોઈનો ભય નહીં, આના ભયને લીધે મારે આમ કરવું પડે, એ ન આવે. એમ જો ને, કરશન લુહાર હતા, ભગવાન એકાંતિક ભગત હતા. તે જુઓ, ગામના ઠાકોરે કીધું, કરશન ફાગ બોલ, તો કે ન બોલાય. પણ બોલ ને, તને વાંધો હું, તો કે પણ ન બોલાય, પણ વાંધો હું, તો સાંભળો, હું ભગવાન સ્વામિનારાયણનો થયો, મારા ભગવાનની નાશ માટે ન થાય કે. અરે બોલને કે, પાંચ મણ અનાજ આપી, બોલ બોલ, તો ન બોલાય. દસ મણ, વીસ મણ, બે હાથીને જીમીન આપું, કરશન બોલ. અને તમને કહો, લાંચમાં લેવા જાય ને ભગતની, લાંચમાં લેવા જાય એ ભગતની, એમ બોલ કરશન. બે હાથીની જમીન આપું, કરશન કે બે હાથીની જમીન ને હું મારે કર્યું, મને તો અક્ષરધામ મળી ચૂક્યું છે, મારથી ન બોલાય. જે મારી પેઢીમાં નો, એનો વેપાર હું ક્યાંથી કરું? પહેલા કીધું કરશન, પછી આંખ લાલ કરી, આ દુનિયા પછી વિધ રંગ બદલે, આંખ લાલ કરી કરશન, નહીં બોલીશ તો આનું પરિણામ સારું નહીં આવે. કરશન કે, પરિણામ ને અરે કોને લેવા દેવા છે, પરિણામ પોહાઈ આવે નહીં, મારે તો લેવા દેવા સ્વામિનારાયણની હાર્યા છે, તમારી હાર્યું નથી કઈ. અને તમે રોટલા આપો હું ખાવા એમ માનો છો? મને તો મારા સ્વામિનારાયણ રોટલા આપે. એક દી મેં બે દી પહેલા વાત નથી કરી, પોપટ બાપા પેલા પીઠવડી વાળા કહો, 80-85 વર્ષની ઉંમર, ખાટલે સુતેલા, છેલ્લી અવસ્થા અમે ત્યાં ગયા, એટલે સહજ એમ કીધું કે બાપા જોજો, છોકરામાં ક્યાંય પ્રીતિ નહીં રાખતા, છોકરા સામે ઊભા હતા. તે હું બોલ્યા, ખબર પોપડબા દાદા, એ કે સ્વામી, ધનેડા જેવામાં તો ક્યારની તોડી નાખીશ કે પ્રીતિ, બોલો. અમે કીધું, પણ બાપા એવું બોલોમાં છોકરા નહીં હાચવે, તો સ્વામી એ રોટલા આપેશ મને? મને તો મારા સ્વામિનારાયણ રોટલા આપેશ કે, હું કઈ એને આધાર નથી જીવતો, હું તો સ્વામિનારાયણને આધારે જીવું છું. અત્યારે શરીર હોય એવા નહીં માવજે દાદા, બોલો, એવા શરીર હતા. એમ એટલે ભગવાનનો ભગત ન દબાય. કરશન લુહારને ઘણું દબાવ કરી, કરશન લુહારે કીધું કે તો નહીં બને, તો ગામ છોડવું પડશે, તો અત્યારે જ હાલતો થાવ, બાકી ઓલું તો નહીં બને. અને ગામ છોડ્યું, પીઠવાજાળ છોડીને તરક તળાવ રહેતા રહેવા જતા રહ્યા, પણ લસણ ડુંગળી ન ખાધી. કહો એવા શૂરવીર થવું, એવા પ્રીતિવાળા થવું, ત્યારે જન્મ મરણનો ભય માથેથી ટળી હગે. જગતને આરે આપણે ઓળ કરવા જઈએ, એકમેક ભેગા મળવા જઈએ, એ આપણાથી થાય નહીં. કારણ કે એને જવું છે દક્ષિણમાં અને આપણે જવું છે અક્ષરધામમાં, એટલે બેને કાંઈ ભાઈ બંધાય થાય નહીં. મહારાજ બહુ અદભુત અદભુત વાતો કરે છે. મહારાજ કે પ્રીતિવાળો જે હોય એ પણ આવી રીતે વર્તે, એને પણ મૃત્યુનો ભય ટળી જાય છે. અને ચાર અંગ માયલું એક પ્રધાન હોય ને બીજા ત્રણ ગણ હોય તો પણ જન્મ મૃત્યુના ભય થકી તરે છે, અને ચાર માયલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહીં. આ ચારમાંથી એકાદી અંગ આવે ને તોય મહારાજ કે ભય ટળી જાય, ચારમાંથી એકી ન હોય ને તોય એને એને મૃત્યુનો ભય ટળે જ નહીં. ઘણા ઘણા અમને અનુભવ થાય ને, જરાક તાવ આવ્યો હોય ને આપણે ખબર કાઢવા જઈએ ને, તે પોક મૂકે, સ્વામી શું થાય મારું, ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરો, હાજો થઈ જાઓ. કદાચ હાજો થઈ જાય તો ભલે, કદાચ ધામમાં તેડી જાય, તેમાં હું ને ખોટ છે કો. પણ એનું કારણ હું, એની અંદર આ ચારમાંથી એક અંગ હોય અને બાકી શરીર ભગત હોય. હા શરીર હોય, અમેરિકાની અંદર એક જગ્યાએ અમે ગયા હતા, તે લગભગ 40-45 વર્ષની ઉંમર અને કેન્સરનું દર્દ હતું. બોલો, ખરેખરો શરીર ભગત હો. એટલે સહજ આપણે એમ કહીએ તો ખરે કે ભગત કેમ છે, આમ છે તેમ છે, કે સ્વામી મોત છે કે જીવને છે થોડીક તકલીફ બાકી, દેહને છે થોડીક તકલીફ બાકી, જીવને તો મોત છે કે. એટલે બીજા બધા ભક્તો કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો ભગતને હારો કરી, કે ના હો સ્વામી કે એવી કાંઈ જરૂર નથી, કે પ્રાર્થના કરો મહારાજને ગમતું કરે, મારેને રાખવું હોય તોય પણ એની મોજની વાત, અને તેડી જાઓ તું તો રેડી જ બેઠો છે કે. અને સ્વામી આ દેશમાં છે ને પાછળની કઈ ઉપાધિ નથી કે, કે આપણે ગયા પછી છોકરાનું કોણ હાચવશે, એ તો ગવર્મેન્ટ હાચવી લે કે, એટલે એ કઈ ઉપાધિ નથી કે. અને મહારાજ મળ્યા છે, મહારાજ ઓળખાણા છે, એટલે જરાય ઉપાધિ નથી, પ્રાર્થના વર્થના કાંઈ કરવાની જરૂર નથી, કરી હોય તેવી કરો મહારાજને ગમતું કરે. બોલો, આ શરીરનું લક્ષણ હોય અને આ ભગવાનનો ભગત ભય ટીળો છે એની નિશાની હોય. મોતથી ડરે, હું મારું થાહે આવો સંકલ્પ કરે, એ તો હાવ હજી આમ એકડ્યું બગડ્યું ઘૂંટતો માણા કહેવાય, શું મારું થાહે આમ, એને 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 હું ભગત છું એની ખબર જ નથી આમ, કે મારું હું થાહે. ભલા માણા, તું તો રાજાનો કુંવર છો અને મનમાં બેઠો બેઠો સંકલ્પ કરશો કે કાલે મૂળા વેચાવા નીકળવાનો છે, મને લઈ દે કે નહીં લઈ દે, મૂળા વિના મારું હું થાહે. એટલે રાજાનો કુંવર મૂળા હાટું ઝઘડો, મૂળા વિના હું થાય એવા સંકલ્પ કરે. રાજાના કુંવરને તો દુશ્મનનું રાજ કેમ કરીને લેવું, એના ઉપર કેમ હડફ મારવી અને કેમ સર કરવું, એના સંકલ્પ હોય મૂળા ન હોય. એમ ભગવાનના ભગતને તો કેમે કરીને ભગવાનને રાજી કરી દઉં, એક સેકન્ડ મારા ન ભૂલાય એમ કેમ કરીને કરું, બસ એના સંકલ્પ હોય. બાકી મરવાના, જીવવાના, મરી જવાના, હું થાય એનો એને સંકલ્પ જ ન હોય. ભગવાનના ભગતને એનો સંકલ્પ જ ન હોય. તમે કેમ ઠંડા બોળ જેવા થઈ ગયા, તમને નથી ગમતું આ બધું? એ બાજુ શું છે, સમય ઘણો વીતી ગયો એટલે બરાબર લાગે, આમાં થોડો સમય જે બાકી છે ને, લાંબો સમય છે થોડો, એટલે આને જરાક વહમું પડતું હોય આમ, કે આ બધા ધોળા વાળવાળા માટે બરાબર છે, પણ સ્વામી આપણે સામે જોતા નથી, આ કાળા વાળ જે કાળા બમ્મર જેવા છે, સ્વામી તો કેવી વાત કરે છે, કે આપણે ત્યાં કેટલાય સંકલ્પ બાકી છે, એમ કઈ સંકલ્પ કરો બેઠા બેઠા, ધાર્યું તો મારા ધણીનું થાય. ભગવાનનો ભગત એવો શરીર હોય, બહુ અદભુત વાત. મહારાજ કે, મહારાજ કે ચારમાં એક અંગ મજબૂત હોય ને તો બાકીના ત્રણ તો મજબૂત થઈ જાય, અને જન્મ મરણના ભયથી ભગવાનનો ભગત છૂટી જાય છે. અને ચારમાંથી એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહીં. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ સરે પરમહંસ તથા હરિભગત પ્રત્યે બોલ્યા છે, એ ચાર માયલા જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો. પછી પરમહંસ સમગ્રને જે જે અંગ વર્તતા હતા તે કહ્યા, અને હરિભગતને પણ જેને જે અંગ વર્તતા હતા તે કહ્યા. તે સાંભળીને શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા. જેને જે અંગ વર્તતા હતા, કોઈને શરીર હતું, કોઈને પ્રીતિનું હતું, કોઈને જ્ઞાનનું હતું, એ બધા ઊભા થઈને મારાને પગે લાગ્યા, મહારાજ બહુ રાજી થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ચાર અંગમાંથી જેને શરીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો. પછી જેને જેને શરીરના અંગ વર્તતા હતા તે સર્વે શ્રીજી મહારાજના ચરણારવિંદને છાતીમાં લઈને પગે લાગ્યા. મહારાજ કે, જે શરીર હો, શરીરના અંગનો શબ્દ બોલે એટલા ઊભા થવાનો મારે પગે લાગો, અને જેટલા શરીર હતા એ ઊભા થયા મારાને પગે લાગ્યા, મહારાજ બહુ રાજી થયા. આનો મતલબ શું થયો, મહારાજને બધા અંગ ગમે છે પણ બધા કરતા વધારે કોણ ગમે છે, શરીર. કેવો શરીર, કોક ભાળ્યો નથી ને બાધ્યો નથી, કોકને ભાળ્યો નથી ને બાધ્યો નથી, એવો શરીર. ઇન્દ્રિય અંતકરણને દબાઈને વર્તે પણ ઇન્દ્રિય અંતકરણનો દબાવ્યો દબાઈ નહીં, એવો શરીર મહારાજને બહુ જ ગમે છે. એટલે એવા શરીર મહારાજને ગમે છે, માટે શરીર ભગત થવું. પછી જ મહારાજ બોલ્યા છે, વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે, જે કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ, ત્યારે વડનું બીજ તે તો નાનું છે ને તે થકી મોટો વડ કેમ થાય છે? પછી જ મહારાજ બોલ્યા છે, કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે, એ જ કારણમાં મોટાય છે. જેમ મૂળ પ્રકૃતિના કાર્ય એવા જે અનંત પ્રધાન તેનો મોટો વિસ્તાર છે, પણ કારણરૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે, તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે, અને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે, એમ જ આકાશ આદિક જે બીજા ચાર ભૂત તેનો મોટો વિસ્તાર છે, અને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે, અને જે કારણ હોય તે નાનું હોય તો પણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કળા રહી છે. જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે, અને તેનું કાર્ય જે અગ્નિની જ્વાલાઓ તે તો અતિ મોટી છે, તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવડી છે, અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ જાજુ છે. અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્ય જેવી રથમાં બેઠી છે, અને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે, તેમ સર્વના કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ તે તો મનુષ્ય જેવડા છે, તો પણ અનંત કોટી બ્રહ્માંડના કારણ છે. અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે છે જેનું કાર્ય આવડું મોટું છે તો તેનું કારણ તો કેવડું મોટું હશે, એ તો મૂર્ખની સમજણ છે. અને સર્વના કારણરૂપ એવા જે ભગવાન તે મનુષ્ય જેવા છે, તો પણ પોતાના અંગમાંથી યોગ કળાઈ કરીને અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન કરવાને સમર્થ છે, ને પાછા પોતાના વિશે લય કરવાને સમર્થ છે. જેમ અગ્નિ વરુણ સૂર્ય તે પોતાના કાર્યરૂપ મોટા જણાય છે, ને વળી કાર્યને પોતામાં લીન કરીને એક પોતે જ રહે છે, તેમ ભગવાનના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે, તે અષ્ટાવરણ ને 14 લોક સુધા રહ્યા છે. એવી રીતે કારણમાં અલૌકિકપણું છે ને મોટાઈપણું છે તેને સમજવું હોય તે જાણે છે. ભગવાન મનુષ્ય જેવા જણાય તો પણ એ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કરતા છે ને સમર્થ છે, એમ કહીને શ્રીજી મહારાજ શયન કરવા પધાર્યા. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે, મહારાજ કારણ મોટું હોવું જોઈએ પરંતુ જગતમાં કારણ કરતા કાર્ય મોટું દેખાય છે, એનું એમ કેમ છે? મહારાજે ઉત્તર આપ્યો ને હાવ ટૂંકો જ ઉત્તર અને સરસ ઉત્તર છે. મહારાજ કે સ્થૂળ દ્રષ્ટિએ કારણ કરતા કાર્ય મોટું દેખાય છે. સ્થૂળ દ્રષ્ટિએ કારણ કરતા કાર્ય મોટું દેખાય છે, પરંતુ વસ્તુગતે શક્તિ સામર્થ્ય કરીને કાર્ય કરતા કારણ જ સમર્થ છે. દાખલા તરીકે ટ્રેન હોય, ટ્રેનમાં કારણ કોણ છે? એન્જિનનો ડબ્બો અને એન્જિનવાળું ભાગ, અને બાકીના ડબ્બા બધા શું છે? કાર્ય છે. એન્જિન તો એકમાં હેમી જાય, ઓલા પછી 24 જોડી દીધો એ પાછળ, કહો 24 જોડ્યા છે, 24માં જ માણસો બેસી હગે છે, એ 24માં જ આરામ થઈ હગે છે, બધી વ્યવસ્થા 24 દ્વારા જ પૂરી પડે છે, એટલે બધી સામર્થ્ય 24ની જ દેખાય છે, યદ્યપિ 24ની તાકાત કરતા એન્જિનની વધારે છે. દેખાય છે ઓલેની, સમજાય? દેખાય છે ઓલેની, તથાપિ વધારે કોની છે? એન્જિનની. એન્જિન હમણાં રિહાઈ જાય તો 24 ઠબ, એ 24 સોહામણા લાગે છે, પણ કોને લઈને? એન્જિનને લઈને. એમ મહારાજ કહે કે કારણ તત્વ કદાચ અસમર્થ જેવું અથવા તો ઓછી શક્તિવાળું અથવા તો સૂક્ષ્મ જણાતું હોય, યદ્યપિ કાર્ય કરતા એ સમર્થ જ છે. આ દેહ બોડી જો, આપણી બોડી છે એ કાર્ય છે. અંદર નો દેખાય એવડો જીવ બેઠો, આમ દેખી ન શકે એવડો જીવ બેઠો છે, પણ આ બોડીને તમારે ભભડાટી બોલો, આમ હકાવે, આમ હકાવે, આમ હાલે, આખો દાડો હાલે હાલે કરે તો થાકતી નથી. એટલે આપણને લાગે શરીર નથી થાકતું, પણ શરીર શક્તિ પૂરી પાડે છે. કોણ પૂરું પાડે છે? અંદરેલું કારણ. આની આ જ બોડી, આનું આ શરીર, આમાં કોઈ ફેરફાર નહીં. પેલું અંદરથી રજા લઈ લે એટલે પત્યું, કોકને લાફો મારે તો તણ ગોથલા ખવડાવી દેતો હોય, પરંતુ અંદરથી કારણ નીકળ્યું પછી મોઢા પર બેઠેલી માઇકને ઉડાડવા સમર્થ થાય નહીં. દેખાય છે બોડી શક્તિમાન, યાદ રાખ, દેખાય છે કાર્ય શક્તિમાન, પરંતુ વસ્તુગતે તો કારણ શક્તિમાન છે. મહારાજ કે સ્થૂળ રીતે ખબર પડતી નથી. મહારાજ કે આવું તો બધી જગ્યાએ એમ જ છે ને, હકીકત એમ જ છે ને. તમે આમ વ્યાપક દ્રષ્ટિ આધ્યાત્મિક લેવલે ફેરવો ને તો એવું દેખાય જે વડે આ જગત છે અને કોઈ ન જાણે રે, એવું જ છે ને. લો, ઠેર ઠેર મંદિરો તમે જુઓ ને તો બધા કાર્યવાળાના છે, કારણવાળાને કોઈ ઓળખતું નથી. બોલો, હાઉ કાર્યની પાસે જ ધબોધબ દંડવટ કરે છે, કહો, અને કાર્યને માટે કરોડો રૂપિયાના મંદિરો કરે છે, પણ કારણ કોણ છે? કોણ છે? ભગવાન સ્વામિનારાયણ, એની ખબર નથી. કારણને ઓળખો તો બહુ મોટી કઠિન વાત છે, એ તો આપણે ભાગશાળી જ છે કારણ સુધી પગ્યા, કહો, નતર કારણ સુધી કોઈ પોગતું જ નથી. કાર્ય સુધી જ આટા મારીને હવે પાછા વળે છે. અને સામાન્ય માણસની વાત નથી, મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા યોગીઓ, મોટા મોટા ધ્યાનીઓ અષ્ટાંગ યોગની અંદર પારંગત બનેલા પણ, બહુ મેં પુસ્તકો વાંચ્યા છે, અષ્ટાંગ યોગની અંદર પારંગત બનેલા પણ આખી મન ઠેરાવીને તો આ લોકના પટેલની પાસે જ બેઠા છે. બોલો, એમાં સમજાય છે તમને? પંચાળન પેલું બોલો, મોટા મોટા માન ધાતાઓ ગણાય એમ કે બાતો યોગના મહારથીઓ છે, પણ એના બેહણા જુઓ તો આ લોકના પટેલની પાસે છે ને આગળ જરાય નથી. એટલે કારણ સુધી પોગવું તો મહા કઠિન છે. આ તો ભાગ્યશાળી કેટલા, તમે કલ્પના તો કરો, આ વળદના પૂછડા ઉમેરતા ઉમેરતા કારણને ઓળખી ગયા, એ કેટલા ભાગ્યશાળી છે તમે કલ્પના તો કરો. વેદની રૂચાઓના પાઠ કરતા કરતા ઓળખાણા હોત તો સમજાત કદાચ કે આલો ભાઈ દાખલા પછી ઓળખાણા. આ તો બળદના પૂછડા ઉમેરતા ઉમેરતા એ કારણ સુધી પગ્યા અને ઓળખી ગયા કે સર્વથી પર કોઈ જો તત્વ હોય તે ભગવાન સ્વામી નારાયણ છે. એ વાતની આ પડી ગઈ, ઘેડ બેહી ગઈ, અને એવી ઘેડ બેઠી, એવી ઘેડ બેઠી, હીરની દોરીની ગાંઠ મારીને ઉપરથી મીરનું ટીપું મૂક્યું, હવે તૂટે પણ છૂટે નહીં, એમ તૂટે પણ છૂટે નહીં. મનમાં કોઈ ઘાટ ન ઉઠાય પોઝિશન નિર્માણ કરી તે મહારાજની મોટી મેર સમજો. બાકી કારણ સુધી ભલભલા નથી પગતા. મહારાજ બહુ અદભુત વાત કરી. મહારાજ કે પુરુષોત્તમ નારાયણ જે છે, માને અમે તો મનુષ્યાકૃતિ સામાન્ય જણાય છે, મનુષ્યાકૃતિ હાવ માણસ જેવા દેખાય છે, માણસ જેવા દેખાતા હોવા છતાંય પણ અનંત કરોડો બ્રહ્માંડો એક રોમમાં ઉડતા ફરે છે. જો કે મહારાજ તોય હજી નાનક કીધી છો, અહીંયા જેમ છેમ તો વાત કરી નથી જે, કારણ કે આને જો આપણે હા પાડી દઈશું, અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે એક રોમમાં ઉડતા ફરે છે અષ્ટાવરણ સહિત, અને મહારાજને એક રોમમાં ઉડતા ફરે એમ જો કહીને તો મધ્યનું 42મું પાછું આડું ફરે, રહેવા દો. એ તો અક્ષરના એક રોમમાં અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે છે. પણ તો આપણા મનમાં થાય છે ઘડીક અક્ષરનું કે ઘડીક આનું કે, આમ કેમ ફર્યું ફર્યું બોલે છે? ફર્યું ફર્યું નથી બોલતા, એક જ સરખું બોલે છે. અક્ષરના એક એક રોમની અંદર જ અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે છે. પણ એ અક્ષરને શક્તિ દેનાર કોણ? હે, એ શક્તિ આપી કોણે? તો પુરુષોત્તમ નારાયણ મહારાજ ભગવાન સ્વામિનારાયણે. માટે અક્ષરના રોમમાં કહો તોય વાંધો નથી, મહારાજના રોમમાં કહો તોય વાંધો નથી. અક્ષરના એક એક રોમમાં અનંત કરોડો બ્રહ્માંડ તો ઉડતા ત્યાં સુધી ફરે કે જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણ એના ઉપર અમી દ્રષ્ટિ હોય, સમજાય છે? અમી દ્રષ્ટિ હોય ત્યાં સુધી. જો અક્ષરને લેશ માત્ર ગુમાન આવે, અમી દ્રષ્ટિ હટી, તો અક્ષર સાફ, અક્ષરનું નામ નિશાન ન રહે. માટે મહારાજ કે અમારા રોમમાં અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે છે. આ ગળા હેઠે ઘૂંટડો ઉતરે છે, ઉતરે છે કે નથી ઉતરતો? ઉતારી દેજો, ઉતારી દેજો, ગમે તોય ઉતારજો, ન ગમે તોય ઉતારજો. તમને ખબર ને, જબરો રોગ થયો હોય તો ક્યારેક ક્યારેક દવા ન ગમે તોય પણ ગળા હેઠે ટીકડા ઉતારવા પડે છે, રોગ કાઢવો હોય તો. એમ જન્મ મરણનો રોગ જો કાઢવો જ છે, મહારાજ સુધી પોગવું છે, તો ન ગમે તોય પણ આ ટીકડાને ગળા હેઠે ઉતારી જ દેજો. તો અંદર એક ફીટ પધરાઈ દેવો ને પછી પડ્યું પડ્યું એનું કામ કરશે. પછી ભલે નહીં ઉપરથી ગમતો, પણ ટીકડો તમે ગળી ગયા એટલે અંદર પડ્યું પડ્યું કામ કરશે. એમ આ વાતની જો આ પડી ગઈ ને ઘેડ બેહી ગઈ તો એનું કામ કરશે, મોક્ષમાં અધૂરું રહેવા દેશે નહીં. મહારાજ કે અમારે એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે, તે અષ્ટાવરણ ને 14 લોક સુધા રહ્યા છે. એવી રીતે કારણમાં અલૌકિકપણું છે ને મોટાઈપણું છે, કારણમાં અલૌકિકપણું મોટાઈપણું છે, તેને સમજવું હોય તે જાણે જે, સમજુને દેખાય બીજાને દેખાય નહીં. ભગવાન મનુ જેવા જણાય તો પણ એ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કરતા છે અને સમર્થ છે, એમ કહીને શ્રીજી મારા શયન કરવા પધાર્યા. ઇતિ વચનામૃતમ બીજું થયું.